આપણે આપણા બાળકો સારા સંસ્કાર પ્રાપ્ત કરે એવું શિક્ષણ અપાવીએ છીએ. લોકો માને છે કે સારા સંસ્કાર એટલે બાળકો પોતાની રોજીરોટી આવાસ દિવાસના પ્રશ્નો હલ કરી લે. ઈશ્વર તરફ તો કોઈનું ધ્યાન જ નથી. કેટલાકની પાસે તો એટલી બધી સમૃદ્ધિ છે કે પ્રભુને પોકારવાની જરૂર જ સમજતા નથી. પરંતુ આ બધું માત્ર ભૌતિક છે. આવી સ્થિતિમાં ઈશ્વરની ઓળખાણ જ એકમાત્ર આધાર છે, અને એ આધાર તમને યથાર્થ ગીતાની આ કેસેટોમાંથી પ્રાપ્ત થશે.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય દસમો.
આગલા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ ગુપ્ત રાજવિદ્યાનું નિરૂપણ કર્યું, જે ખરેખર કલ્યાણકારી છે. દસમા અધ્યાયમાં એમનું કહેવું છે કે મહાબાહુ અર્જુન, મારા પરમ રહસ્યયુક્ત વચનને ધ્યાનથી સાંભળ. અહીં એને ફરીવાર કહેવાની શી જરૂર છે? વસ્તુત સાધકને એની પૂર્તિ પર્યંત જોખમ રહે છે. જેમ જેમ તે એ સ્વરૂપમાં ઢળતો જાય છે, પ્રકૃતિના આવરણ સૂક્ષ્મ થતા જાય છે, નવા નવા દ્રશ્યો આવે છે, એની જાણકારી મહાપુરુષ જ આપતા રહે છે, સાધક એ જાણતો નથી. જો મહાપુરુષ માર્ગદર્શન આપવાનું બંધ કરી દે તો સાધક સ્વરૂપની ઉપલબ્ધિથી વંચિત રહી જશે. જ્યાં સુધી તે એ સ્વરૂપથી દૂર છે, ત્યાં સુધી એ નક્કી છે કે પ્રકૃતિનું કોઈ ને કોઈ આવરણ આવતું રહે, લપસવાની લથડવાની પણ સંભાવના રહે છે. અર્જુન શરણાગત શિષ્ય છે. એણે કહ્યું હતું કે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હું આપનો શિષ્ય છું, આપના શરણમાં છું, મને સંભાળો. આમ એના હિતની ઈચ્છાથી યોગેશ્વર શ્રી કૃષ્ણ ફરી બોલ્યા, શ્રી ભગવાન ઉવાચ.
ભૂય એવ મહાબાહો, શૃણુ મે પરમં વચઃ, યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા.
મહાબાહુ અર્જુન, મારા પરમ પ્રભાવયુક્ત વચનોને ફરીવાર સાંભળ, જે હું અતિશય પ્રેમ રાખનારા તારા હિતની ભાવનાથી કહું છું.
નમે વિદુઃ સુરગણાઃ પ્રભવં નમહર્ષયઃ, અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ.
અર્જુન, મારી ઉત્પત્તિને ન તો દેવતાઓ જાણે છે, ન મહર્ષિઓ જાણે છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારો જન્મ અને કર્મ અલૌકિક છે, જે આ ચર્મચક્ષુઓથી જોઈ શકાતા નથી. એટલા માટે મારા એ પ્રાગટ્યને દેવ અને મહર્ષિના સ્તર સુધી પહોંચેલા લોકો પણ જાણતા નથી. હું બધા પ્રકારના દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું.
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ, અસમૂઢઃ સમર્ત્યેષુ સર્વપાપૈ પ્રમુચ્યતે.
જે મને જન્મ મૃત્યુથી રહિત, આદિ અંતથી રહિત બધા જ લોકના મહાન ઈશ્વરને સાક્ષાત્કાર સહિત જાણી લે છે, એ પુરુષ મર્ત્ય મનુષ્યોમાં જ્ઞાની છે. આથી અજ, અનાદિ અને સર્વ લોક મહેશ્વરને સારી રીતે જાણવા એ જ જ્ઞાન છે, અને એવું જાણનારો સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈ જાય છે, તેને પુનર્જન્મ ધારણ કરવો પડતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રાપ્તિ પણ મારી જ દેન છે.
બુદ્ધિર્જ્ઞાનમ સંમોહ ક્ષમા સત્યમ દમ શમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભયમેવ ચ.
અર્જુન, નિશ્ચયાત્મક બુદ્ધિ, સાક્ષાત્કાર સહિત જાણકારી, લક્ષ્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ, ક્ષમા, શાશ્વત સત્ય, ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, અંતઃકરણની પ્રસન્નતા, ચિંતન માર્ગના કષ્ટો, પરમાત્માની જાગૃતિ સ્વરૂપની પ્રાપ્તિમાં સર્વસ્વનો વિલય, ઇષ્ટ પ્રત્યે આધિપત્યાત્મક ભય અને પ્રકૃતિથી નિર્ભયતા તથા
અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશો યશ ભવંતિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ વિધાઃ.
અહિંસા અર્થાત પોતાના આત્માને અધોગતિમાં ન પહોંચાડવાનું આચરણ, સમતા જેમાં વિષમતા ન હોય, સંતોષ મન સહિત ઇન્દ્રિયોને લક્ષ્યને અનુરૂપ તપાવવી, દાન એટલે કે સર્વસ્વનું સમર્પણ, ભગવત પથમાં માન અપમાનની સહનશીલતા, આ રીતે પ્રાણી માત્રના ઉપરયુક્ત ભાવ મારા થકી જ થાય છે. આ બધા જ ભાવ દૈવી ચિંતન પદ્ધતિના લક્ષણ છે, એનો અભાવ જ આસુરી સંપત્તિ છે.
મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજા.
સપ્તર્ષિ એટલે કે યોગની સાત ક્રમિક ભૂમિકાઓ, શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાત્પત્તિ, અસંસક્તિ, પદાર્થભાવના અને તુર્યગા, તથા એમને અનુરૂપ અંતઃકરણ ચતુષ્ચય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને એને અનુરૂપ મન જે મારામાં ભાવવાળું છે, એ બધા મારા જ સંકલ્પથી ઉત્પન્ન થાય છે. આ સંસારમાં આ સંપૂર્ણ દૈવી સંપત્તિ એમની જ પ્રજા છે, કારણ કે સાત ભૂમિકાઓના સંચારમાં દૈવી સંપત્તિ જ છે, અન્ય નહીં.
એતાં વિભૂતિં યોગં ચ મમયો વેત્તિ તત્ત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ.
જે પુરુષ યોગની અને મારી ઉપરયુક્ત વિભૂતિઓને સાક્ષાત્કારની સાથે જાણે છે, તે સ્થિર ધ્યાન યોગ દ્વારા મારામાં એકરૂપ બને છે, એમાં કોઈ શંકા નથી. જે પ્રમાણે પવન વાતો ન હોય એવી જગ્યામાં દીવાની જ્યોત સીધી જતી હોય છે, એમાં કંપન નથી હોતું, યોગીના જીતાયેલા ચિત્તની આ પરિભાષા છે. પ્રસ્તુત શ્લોકમાં અવિકંપેન આ શબ્દ આ જ આશયની તરફ નિર્દેશ કરે છે.
અહં સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે મા બુધ सुधाभाव समन्विता।
संपूर्ण जगत की उत्पत्ति नु कारण हूँ छू, मारा थकी ज संपूर्ण जगत कार्यरत थाय छे, एम मानीने श्रद्धा ने भक्ति थी युक्त विवेकी जन मारू सतत भजन करे छे। आनु तात्पर्य ए छे के योगी द्वारा मारा अनुरूप जे प्रवृत्ति थाय छे ते हूँ ज करू छू, ए मारो ज प्रसाद छे। ते केवी रीते आ विषे पाछळ अनेक जग्याए दर्शाववामां आव्युं छे। તેઓ સતત ભજન કેવી રીતે કરે છે એ અંગે ભગવાન કહે છે,
મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યમ तुष्यन्ति च रमन्ति च।
બીજા કશામાં મન ન પરોવતા નિરંતર મારામાં જ ચિત્ત લગાડનારા, મારામાં જ પ્રાણ લગાડનારા હંમેશા મારી પ્રક્રિયાનો બોધ કરે છે, મારા ગુણગાન ગાતા ગાતા સંતોષ પ્રાપ્ત કરે છે તથા નિરંતર મારામાં જ મગ્ન રહે છે।
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते।
सतत मारा ध्यानमां लागेला तथा प्रेमपूर्वक मने भजनारा ए भक्तोने હું એ બુદ્ધિયોગ અર્થાત યોગમાં પ્રવેશવાની બુદ્ધિ આપું છું, તેનાથી તેઓ મને પ્રાપ્ત થાય છે। એટલે કે યોગીની જાગૃતિ એ ઈશ્વરની દેણ છે, એ અવ્યક્ત પુરુષ મહાપુરુષ યોગમાં પ્રવેશ અપાવનારી બુદ્ધિ કેવી રીતે આપે છે।
तमः नाशयाम्यात्म भावस्थो ज्ञानदीपेन भास्वता।
इमना पर संपूर्ण अनुग्रह करवा माटे हूँ इमना आत्मा थी अभिन्न रहीने रथी बनीने अज्ञान थी उत्पन्न थयेल अंधकार ने ज्ञान रूपी दीपक प्रगटावी दूर करू छू। वस्तुतः કોઈ સ્થિત પ્રજ્ઞ યોગી દ્વારા જ્યાં સુધી પરમાત્મા તમારા આત્મામાંથી જાગૃત થઈને એ પળે પળે સંચાલન ન કરે, રોકટોક ન કરે અને પ્રકૃતિના દ્વંદ્વમાંથી બહાર કાઢીને સ્વયં આગળ ન આવે ત્યાં સુધી વાસ્તવમાં યથાર્થ ભજનનો આરંભ થતો નથી। આમ તો ભગવાન બધેથી બોલે છે, પણ શરૂઆતમાં તે સ્વરૂપસ્થ મહાપુરુષ દ્વારા જ બોલે છે। આવો કોઈ મહાપુરુષ તમને પ્રાપ્ત ન હોય ત્યાં સુધી પરમાત્મા આપને સ્પષ્ટ જણાશે નહીં। ઈષ્ટ સદગુરુ અથવા પરમાત્માનું રથી થવું આ સૌ એક જ વાત છે। સાધકનો આત્મા જાગૃત થઈ ગયા પછી એનો નિર્દેશ ચાર પ્રકારે મળે છે। પહેલા સ્થૂળ સુરા સંબંધી અનુભવ થાય છે। તમે ચિંતનમાં બેઠા છો, તમારું મન ક્યારે લાગશે, કેટલી હદ સુધી લાગશે, ક્યારે મન ભાગવા માંગે છે અને ક્યારે ભાગી ગયું, એ માટે દરેક મિનિટે સેકન્ડે ઈશ્વર શરીર સ્પંદનથી સંકેત કરે છે। અંગોનું ફરકવું સ્થૂળ સુરા સંબંધી અનુભવ છે, જે એક ક્ષણમાં બે ચાર જગ્યાએ એક સાથે આવે છે અને તમારા વિકૃત થવા સાથે મિનિટે મિનિટે આવવા લાગશે। આ સંકેત ત્યારે જ આવે છે જ્યારે ઈષ્ટના સ્વરૂપને તમે અનન્ય ભાવથી પકડો, અન્યથા સાધારણ જીવોમાં સંસ્કારો અથડાતા અંગોમાં સ્પંદન થતા રહે છે, ઈષ્ટવાળા સ્પંદન સાથે એને કોઈ સંપર્ક નથી। બીજો અનુભવ સ્વપ્ન સુરા સંબંધી હોય છે। સાધારણ મનુષ્ય પોતાની વાસનાઓને લગતા સ્વપ્ન જોતો હોય છે, પરંતુ તમે ઈષ્ટને પકડી લેશો તો આ સ્વપ્ન પણ નિર્દેશમાં પલટાઈ જાય છે। યોગી સ્વપ્ન નથી જોતો પણ થઈ રહેલી ઘટના જુએ છે. ઉપર્યુક્ત બંને અનુભવ પ્રારંભિક છે. કોઈ તત્વસ્થિત મહાપુરુષના સાનિધ્યથી મનમાં એમના પ્રતિ શ્રદ્ધા રાખવા માત્રથી એમની આછી પાતળી સેવાથી પણ આત્મા જાગૃત થઈ જાય છે. પરંતુ આ બંનેથી પણ સૂક્ષ્મ બાકીના બે અનુભવો ક્રિયાત્મક છે, જેને ક્રિયાત્મક ચાલીને જ જોઈ શકાય છે. ત્રીજો અનુભવ સુષુપ્તિ સુરા સંબંધી છે. સંસારમાં સૌ સૂતેલા તો છે જ, બધા મોહરાત્રિમાં અચેત પડ્યા છે. રાત દિવસ જે કંઈ કરે છે એ તો સ્વપ્ન છે. અહીં સુષુપ્તિનો શુદ્ધ અર્થ એ છે કે જ્યારે પરમાત્મા સાથે ચિત્ત એવું લીન થઈ જાય કે સુરત ખ્યાલ એકદમ સ્થિર થઈ જાય, શરીર જાગતું રહે અને મન સુષુપ્ત થઈ જાય. આવી અવસ્થામાં તે ઈષ્ટદેવ ફરી પોતાનો એક સંકેત આપશે. યોગની અવસ્થાને અનુરૂપ એક રૂપક દ્રશ્ય દેખાય છે. તે સાચી દિશા બતાવે છે, ભૂત ભવિષ્યથી જણાવે છે. પૂજ્ય મહારાજજી કહેતા રહેતા કે ડોક્ટર જેવી રીતે બેભાન કરવાની દવા આપી યોગ્ય ઉપચાર કરી પછી દર્દીને હોશમાં લાવે છે, એવી જ રીતે ભગવાન બતાવી દે છે. ચોથો અને છેલ્લો અનુભવ સમસુરા સંબંધી છે. જેમાં તમે ધ્યાન લગાવ્યું હતું એ પરમાત્માથી સમત્વ પ્રાપ્ત થઈ ગયું, એ પછી ઉઠતા બેસતા હરતા ફરતા સર્વત્ર એની અનુભૂતિ થવા માંડે છે. એ યોગી ત્રિકાળ જ્ઞાની હોય છે. આ અનુભવ ત્રણેય કાળથી પર અવ્યક્ત સ્થિતિવાળા મહાપુરુષ આત્માથી જાગૃત થઈને અજ્ઞાનથી ઉત્પન્ન અંધકારનો જ્ઞાનરૂપી દીપકથી નાશ કરે છે. આ વિશે અર્જુને પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ,
પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજં વિભું આહુસ્ત્વામૃષયઃ સર્વૈ દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે.
ભગવાન, આપ પરબ્રહ્મ પરમધામ તથા પરમ પવિત્ર છો, કારણ કે આપને તમામ ઋષિગણ, સનાતન, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. પરમ પુરુષ પરમધામનો જ પર્યાય દિવ્ય પુરુષ, અજન્મા વગેરે છે. દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ તથા સ્વયં આપ પણ મને એ જ કહો છો, અર્થાત પહેલા ભૂતકાળના મહર્ષિ કહેતા હવે વર્તમાનમાં જેમનો સંગ મળેલો છે એ કહે છે. નારદ, દેવલ, અસિત અને વ્યાસનું નામ અર્જુને લીધું, જે અર્જુનના સમકાલીન હતા. અર્જુનને એ સત્પુરુષોનો સંગ પ્રાપ્ત હતો. આપ પણ એ જ કહો છો, તેથી
સર્વમેતદ્રિતમ મન્યે યન્માં વદસિ કેશવ નહિ તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવા.
હે કેશવ, આપ મારા માટે જે કંઈ કહી રહ્યા છો એ બધું હું સત્ય માનું છું. આપના વ્યક્તિત્વને ન તો દેવતા જાણે છે, ન તો દાનવ પણ જાણે છે.
સ્વયમેવાત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે.
हे भूतों ने उत्पन्न करनारा, हे भूतों ना ईश्वर, हे देवाधिदेव, हे जगत ना स्वामी, हे पुरुषोत्तम, स्वयं आप ज आपने जाणो छो, अथवा कोईक ना आत्मा में प्रगट थई आप जणावी दो छो, ए जाने छे। आम आपण खरेखर तो आपना द्वारा ज आपने जाणवानुं थयुं, तेथी
वक्तुमर्हस्य शेषेण दिव्यायात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमांस्त्वं व्याप्य तिष्ठसि।
आपज आपनी ए दिव्य विभूतियों ने संपूर्णपणे सहज पण बाकी न राखी अने कहवा सक्षम छो। ते विभूतियों द्वारा आप आ बधा लोकों ने व्यापी ने आप स्थित छो।
कथम विद्यामहं योगिन स्त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन् मया।
हे योगी, भगवान श्री कृष्ण एक योगी हता। हे योगी, निरंतर स्मरण करता हूँ आपने केवी रीते जाणू, अने हे भगवान, हूँ कया कया भाव द्वारा आपनु स्मरण करू।
विस्तरेणात्मनो योगम विभूतिं च जनार्दन भूय कथय तृप्ते शृण्वतो नास्ति मे मृतम्।
हे जनार्दन, आपनी योग शक्ति ने अने योगनी विभूति ने फरीवार विस्तार पूर्वक जणावो। संक्षेप मा तो आ अध्यायना आरंभ मा कयुं छे फरीवार कहो, कारण के अमृत तत्वनु दर्शन करावनारा आपना वचनों सांभळता हूँ धरातो ज नथी। रामचरित मानस मा गोस्वामी तुलसीदासे कहुं छे, रामचरित जे सुनत अधाई रस विशेष जानाति नह नाही। ज्यां सुधी परम तत्व मा प्रवेश नथी मळी जतो त्यां सुधी एने अमृत तत्व ने जाणवानी पीपासा रहे छे। प्रवेश पहला रस्ता मां ज बहु जाणी लीधुं एवुं विचारीने कोई बेसी पड़े तो एने कश्यु ज नथी जाण्युं। स्पष्ट छे के एना मार्ग मां अवरोध आवे तेम छे, एटला माटे साधके प्राप्ति पर्यंत इष्टना मार्गदर्शन ने पकड़ी राखवुं जोईए अने एने आचरण मां मूकवुं जोईए। अर्जुन ने उक्त जिज्ञासा अंगे योगेश्वर श्री कृष्णे कहूं, श्री भगवान उवाच,
हन्तते कथयिष्यामि दिव्यायात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे।
कुरुश्रेष्ठ अर्जुन, हवे हूँ मारी दिव्य विभूतियों पैकी मुख्य विभूतियों विषय तने कहीश, कारण के मारी विभूतियों विस्तार नो कोई अंत नथी।
अहमात्मा गुड़ाकेश सर्वभूताशय स्थितः अहमादिश्च मध्यंच भूतानामंत एवच।
अर्जुन, हूँ बधाज प्राणियों ना हृदय में स्थित सौनो आत्मा छू, तथा तमाम प्राणियों नो आदि मध्य अने अंत पण हूँ छू, अर्थात जन्म मृत्यु अने जीवन पण हूँ छू।
आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि।
હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય છું। વાયુના ભેદોમાં હું મરીચિ નામનો વાયુ અને નક્ષત્રોમાં ચંદ્રમા છું।
વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના।
વેદોમાં સામવેદ અર્થાત પૂર્ણ સમત્વ અપાવનાર ગીત છું। દેવોમાં એમનો અધિપતિ ઇન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં હું મન છું, કારણ કે મનના નિગ્રહ દ્વારા જ મને જાણી શકાય છે, તથા પ્રાણીઓમાં એમની ચેતના હું જ છું।
રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષ રક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરીણામહમ।
11 રુદ્રોમાં હું શંકર છું। શંક વત્તા અર સ શંકર એટલે કે શંકાઓની ઉપરામ અવસ્થામાં હું છું। યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું। 8 વસુમાં હું અગ્નિ અને શિખરો વાળાઓમાં સુમેરુ અર્થાત શુભોનો મેળ હું છું, એ જ સર્વોચ્ચ શિખર છે, ન કે કોઈ પહાડો। ખરેખર તો આ બધા યોગ સાધનાના પ્રતીક છે, યોગિક શબ્દો છે।
પુરોધસાંચ મુખ્યમ મા વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાની નામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ।
જેમનાથી દૈવી સંપત્તિનો સંચાર થાય છે એવા નગરની રક્ષા કરનારા પુરોહિતોમાં બૃહસ્પતિ મને જ સમજ, અને હે પાર્થ સેનાપતિઓમાં હું સ્વામી કાર્તિકેય છું। કર્મનો ત્યાગ જ કાર્તિક છે, જેનાથી ચરાચરનો સંહાર પ્રલય અને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે। જળાશયોમાં સમુદ્ર હું છું।
મહર્ષીણામ ભૃગુરહમ ગિરામસ્મ્યેકમક્ષરમ યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ।
મહર્ષિઓમાં હું ભૃગુ છું અને વાણીમાં એક અક્ષર ઓમકાર છું, જે બ્રહ્મનો દ્યોતક છે। બધા પ્રકારના યજ્ઞોમાં હું જપયજ્ઞ છું। યજ્ઞ પરમમાં પ્રવેશ અપાવનાર આરાધનાની વિધિ વિશેષનું ચિત્રણ છે, એનો સારાંશ છે સ્વરૂપનું સ્મરણ અને નામનો જપ। બંને વાણીથી પર થઈ ગયા પછી નામ જ્યારે યજ્ઞની શ્રેણીમાં આવે છે, ત્યાં વાણીથી તેનો જપ થઈ શકતો નથી, ન તો તે સ્મરણથી કે ન કંઠથી જપી શકાય, બલકે તે શ્વાસમાં જાગૃત થઈ જાય છે। માત્ર સુરતને શ્વાસની પાસે લગાડવાથી મનથી અવિરત ચાલવું ભારે પડે છે। યજ્ઞની શ્રેણીવાળા નામનો ચઢાવ ઉતાર શ્વાસ ઉપર નિર્ભર છે, એ ક્રિયાત્મક છે। સ્થિર રહેનારાઓ સ્થાવરોમાં હું હિમાલય છું। શીતળ સમ અને અચલ એકમાત્ર પરમાત્મા છે। જ્યારે પ્રલય થયો ત્યારે મનુ એ જ શિખરમાં બંધાઈ ગયો। અચલ સમ અને શાંત બ્રહ્મનો પ્રલય નથી થતો, એ બ્રહ્મની પકડ હું છું।
અશ્વત્થ સર્વવૃક્ષાણા देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः
बदा वृक्षोमां उ अश्वत्थ छु अश्वः काल सुधी पण जेनी रहवानी बायधारी नौती आपी शकाती एवा ऊर्ध्वमूल मदः शाखम अश्वत्थ ऊपर परमात्मा जेनु मूल छे नीचे प्रकृति जेनी शाखाओ छे एवो संसार एक वृक्ष छे एने पीपळानी संज्ञा आपवामां आवी छे सामान्य पीपळानो वृक्ष नहीं के पूजा करवा मांडे आंग कहे छे के ते हूँ छू अने देवर्षिओमां हूँ नारद छू नादरंध्रह स नारद दैवी संपत्ति एटली सूक्ष्म थई गई के स्वरमां उठनारो ध्वनि नाद पकड़मां आवी जाए एवी जागृति हूँ छू गंधर्वोमां चित्ररथ हूँ छू अर्थात गायन चिंतन करनारी प्रवृत्तिओमां जरे स्वरूप चित्रित थवा मांडे ए अवस्था विशेष हूँ छू सिद्धोमां हूँ कपिल मुनि छू कायाज कपिल छे એમાં જ્યારે લગન લાગી જાય એ ઈશ્વરીય સંસારની અવસ્થા હું છું
ઉચ્ચૈઃ શ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણા
ઘોડાઓમાં અમૃતમાંથી ઉત્પન્ન થયેલો ઉચ્ચય શ્રવા નામનો ઘોડો હું છું દુનિયામાં બધી વસ્તુ નાશવંત છે આત્મા જ અજર અમર અમૃત સ્વરૂપ છે આ અમૃત સ્વરૂપથી જેનો સંચાર છે એ ઘોડો હું છું ઘોડો ગતિનું પ્રતીક છે આત્મતત્વને ગ્રહણ કરવામાં મન જ્યારે ઉર્ધ્વગતિ પકડે છે અશ્વ જેવી એવી ગતિ હું છું હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું મનુષ્યોમાં રાજા મને જાણ વસ્તુત મહાપુરુષ જ રાજા છે જેની પાસે કશાનો અભાવ નથી
આયુધાનામહં વજ્રમ ધેનૂનામસ્મિ કામધુ પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ
શસ્ત્રોમાં વજ્ર હું છું ગાયોમાં કામધેનુ છું કામધેનુ કોઈ એવી ગાય નથી જે દૂધની જગ્યાએ મનપસંદ વાનગી પીરસતી હોય ઋષિઓમાં વશિષ્ઠની પાસે કામધેનુ હતી વસ્તુત ગો ઇન્દ્રિયોને કહેવામાં આવે છે ઇન્દ્રિયો પરનું નિયંત્રણ ઈષ્ટને વશ રાખનારમાં જાણી શકાય છે જેની ઇન્દ્રિયો ઈશ્વરને અનુરૂપ સ્થિર થઈ જાય છે એના માટે એની ઇન્દ્રિયો કામધેનુ બની જાય છે પછી તો જેમ રામચરિત માનસમાં કહ્યું છે જો ઈચ્છા કરી હઉ મન માહી હરિ પ્રસાદ કશું દુર્લભ નાહી એના માટે કશું જ દુર્લભ નથી રહેતું પ્રજનન કરનારાઓમાં નવીન પરિસ્થિતિઓને પ્રગટ કરનારો હું છું પ્રજનન જેમાં એક તો પુત્ર બહાર પેદા કરવામાં આવે છે જગતમાં રાત દિવસ પેદા થાય જ છે ઉંદર કીડીઓ રાત દિવસ કરે છે એવું નહીં પરંતુ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિ પેદા થવી એની વાત છે આ રીતે વૃત્તિઓનું પરિવર્તન થાય છે એ પરિવર્તિત સ્વરૂપ હું છું સાપોમાં વાસુકી હું છું
અનંતશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહં પિતૃણામર્યમા ચાસ્મિ
નાગોમાં હું અનંત અર્થાત શેષનાગ છું આમ જોઈએ તો આ કોઈ સર્પ નથી ગીતાના સમકાલીન પુસ્તક શ્રીમદ ભાગવતમાં આના સ્વરૂપની ચર્ચા છે કે આ પૃથ્વીથી 30,000 યોજનથી દૂર એ પરમાત્માની વૈષ્ણવી શક્તિ છે, જેના માથા પર પૃથ્વી સરસવના દાણાની જેમ ભાર રહિત તકેલી છે. એ યુગમાં યોજનનું માપ જે ગણાતું હોય તે ખરું, તેમ છતાં એ ઠીક ઠીક દૂર છે. ખરેખર તો આ આકર્ષણ શક્તિનું નિરૂપણ છે. વૈજ્ઞાનિકો જેને ઈથર કહે છે, ગ્રહ ઉપગ્રહ બધા જ આ શક્તિના આધારે ટકી રહ્યા છે. એ શૂન્યમાં ગ્રહોનો કોઈ ભાર પણ નથી. એ શક્તિએ સર્પની કુંડળીની જેમ બધા ગ્રહોને લપેટી લીધા છે. આ જ એ અનંત શક્તિ છે જેનાથી પૃથ્વી ધારણ કરી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે, આવી ઈશ્વરીય શક્તિ હું છું. જળચરોમાં એમનો અધિપતિ વરુણ હું છું, તથા પિતૃઓમાં આર્યમાં હું છું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ 5 યમ છે. એના પાલનમાં આવનારા વિકારોને દૂર કરવા તે અરહ છે. વિકારોના શમનથી પિતૃ અર્થાત ભૂત સંસ્કાર તૃપ્ત થાય છે, નિવૃત્તિ પ્રદાન કરે છે. શાસન કરનારાઓમાં હું યમરાજ છું, અર્થાત ઉપરયુક્ત યમોનો નિયામક છું.
પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહં મૃગાણાં ચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણાં.
હું દૈત્યોમાં પ્રહલાદ છું, પર આહલાદ, બીજાના માટે આહલાદ, પ્રેમ જ પ્રહલાદ છે. આસુરી સંપદમાં રહીને ઈશ્વર માટે આકર્ષણ વિકળતા શરૂ થાય છે, જેનાથી પરમપ્રભુના દર્શન થાય છે. આવો પ્રેમોલ્લાસ હું છું. ગણતરી કરનારાઓમાં હું સમય છું. 1, 2, 3, 4 એવી ગણતરી કે ક્ષણ, ઘડી, દિવસ, પક્ષ, માસ વગેરે નહીં, પણ ઈશ્વરના સ્મરણમાં જોડાયેલો સમય હું છું. ત્યાં સુધી કે જાગત મેં સુમિરન કરે, સોવત મેં લવલાય, અવિરત ચિંતનમાં સમય હું છું. પશુઓમાં મૃગરાજ, યોગી પણ મૃગ વત્તા ગ અર્થાત યોગરૂપી જંગલમાં રહેનારો છે, તથા પક્ષીઓમાં ગરુડ હું છું. જ્ઞાન જ ગરુડ છે. જ્યારે ઈશ્વરીય અનુભૂતિ આવવા માંડે ત્યારે આ મન પોતાના આરાધ્ય ભગવાનનું વાહન બની જાય છે, અને જ્યારે આ મન શંકાથી ભરેલું હોય છે ત્યારે સર્પ હોય છે, ડંખ દેતું રહે છે, યોનિઓમાં ફેંકે છે. ગરુડ વિષ્ણુનું વાહન છે, જે સત્તા વિશ્વમાં અણુરૂપથી સંચારિત છે. જ્ઞાનથી જોડાયેલું મન એને પોતાનામાં ધારણ કરી લે છે, એનું વાહક બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, ઈષ્ટને ધારણ કરનારું મન હું છું.
પવન પવતામસ્મિ રામ શસ્ત્રભૃતામહં જશાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી.
પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું, શસ્ત્રધારકોમાં હું રામ છું. રમંતિ યોગિનઃ યસ્મિન સ રામઃ. યોગી કોનામાં રમણ કરે છે? અનુભવમાં. ઈશ્વર ઈશ્વરરૂપમાં જેનો નિર્દેશ કરે છે તેમાં યોગી મગ્ન બને છે. આ જાગૃતિનું નામ રામ છે, અને એ જાગૃતિ હું છું. માછલીઓમાં મગર તથા નદીઓમાં ગંગા હું છું.
સર્ગાણામાદિરંતશ્ચ મધ્યં ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનાં વાદ પ્રવદતામહં.
હે અર્જુન, સૃષ્ટિના આદિ, અંત અને મધ્ય હું જ છું. વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા હું છું. જે આત્માનું આધિપત્ય અપાવે એ વિદ્યા હું છું. સંસારમાં મોટાભાગના પ્રાણી મોહ માયાના આધિપત્યમાં છે. રાગ, દ્વેષ, કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી પ્રેરિત છે. એમના આધિપત્યમાંથી મુક્ત કરીને આત્માના આધિપત્યમાં લઈ જનારી વિદ્યા હું છું. એને અધ્યાત્મ વિદ્યા કહેવામાં આવે છે. પરસ્પર થનારા વિવાદમાં, બ્રહ્મચર્ચામાં જે નિર્ણાયક છે એવી વાર્તા હું છું. બાકીના નિર્ણય તો અનિર્ણિત હોય છે.
અક્ષરાણામકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો ધાતાહં વિશ્વતો મુખ.
હું અક્ષરોમાં અકાર, ઓમકાર તથા સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું. અક્ષય કાળ હું છું. કાળ સદૈવ પરિવર્તનશીલ છે, પરંતુ તે સમય જે અક્ષય અજર અમર પરમાત્મામાં પ્રવેશ અપાવે છે એ અવસ્થા હું છું. વિરાટ સ્વરૂપ અર્થાત સર્વત્ર વ્યાપ્ત, બધાનું ધારણ પોષણ કરનારો પણ હું જ છું.
મૃત્યુઃ સર્વહરશ્ચાહં ઉદ્ભવશ્ચ ભવિષ્યતાં કીર્તિ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધાધિતિ ક્ષમા.
હું બધાનો નાશ કરનાર મૃત્યુ અને આગળ થનારાઓની ઉત્પત્તિનું કારણ છું. સ્ત્રીઓમાં હું યશ, શક્તિ, વાકપટુતા, સ્મૃતિ, મેધા અર્થાત બુદ્ધિ, ધૈર્ય અને ક્ષમા છું. યોગેશ્વર શ્રી કૃષ્ણના કહેવા અનુસાર દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરક્ષ્વાક્ષર એવ ચ. પુરુષના બે જ પ્રકાર છે, ક્ષર અને અક્ષર. તમામ પ્રાણીઓ વગેરેની ઉત્પત્તિ અને નાશવાળા આ શરીર ક્ષર પુરુષ છે. તેને નર, માદા, પુરુષ અથવા કોઈ પણ નામથી દર્શાવાય. શ્રી કૃષ્ણના શબ્દોમાં પુરુષ જ છે. બીજો છે અક્ષર પુરુષ, જે કુટસ્થ ચિત્તના સ્થિર કાળમાં જોવા મળે છે. અહીં પણ બુદ્ધિ વગેરે સ્ત્રીઓના જ ગુણ બતાવાયા છે. શું આ બધા સદગુણોની આવશ્યકતા પુરુષો માટે નથી? કોણ એવો પુરુષ છે જે શ્રીમાન, કીર્તિવાન, વક્તા, સ્મરણ શક્તિ સંપન્ન, મેધાવી, ધૈર્યવાન અને ક્ષમાવાન બનવા નથી માંગતો? બૌદ્ધિક સ્તર પર નબળા છોકરાઓમાં આ ગુણોનો વિકાસ કરવા માટે માતા પિતા ભણવા સિવાયની પણ વ્યવસ્થા કરે છે. અહીં કહે છે કે આ લક્ષણ માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે. આથી તમે વિચારી જુઓ કે સ્ત્રી કોણ છે? વસ્તુતઃ તમારા હૃદયની પ્રવૃત્તિ જ નારી છે. એનામાં આ ગુણોનો સંચાર થવો જોઈએ. આ ગુણોને અપનાવવા એ સ્ત્રીઓ અને પુરુષો તમામ માટે ઉપયોગી છે.
બૃહત સામ તથા સામના ગાયત્રી છંદ સામહં માસાનાં માર્ગશીર્ષોહં ઋતુનાં કુસુમાકરહ.
ગાવા યોગ્ય શ્રુતિઓમાં હું બૃહત સામ અર્થાત બૃહતથી યુક્ત સમત્વ આપનારું ગાયન છું. અર્થાત આવી જાગૃતિ હું છું. છંદોમાં ગાયત્રી છંદ હું છું. ગાયત્રી કોઈ મંત્ર નથી જેને વાંચવાથી મુક્તિ મળતી હોય, સિવાય કે એક સમર્પણાત્મક છંદ છે. ત્રણ વાર વિચલિત થયા બાદ ઋષિ વિશ્વામિત્રે પોતાને ઈષ્ટ પ્રતિ સમર્પિત કરતા કહ્યું, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्। अर्थात भूह भुवः अने स्वः त्रणे लोकमा तत्वरूपथी फैलायेला हे देव आप ज वरेण्य छो। अमने एवी बुद्धि आपो कि अमे एवो निश्चय करिए कि अमने लक्ष्यनी प्राप्ति थाय। आ एकमात्र प्रार्थना छे। साधक पोतानी बुद्धि थी यथार्थ निर्णय नथी लई शकतो कि क्या साचो छु अने क्या खोटो। एनी आ समर्पित प्रार्थना हूँ छु जेमा चौक्कस कल्याण छे कारण के ते मारो आश्रित बन्यो छे। महिनाओं मा हे अर्जुन शीर्षस्थ मार्ग टोचनु मार्ग हूँ छु अने सदाय हरियाली होय एवी ऋतु हृदयनी एवी अवस्था पण हूँ छु।
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोस्मि व्यवसायोस्मि सत्वं सत्ववतामहं।
तेजस्वी पुरुषोनु तेज हूँ छु। जुगारमा कपट करनारनु कपट हूँ छु। त्यारे तो सारू छे जुगार रमिए એમાં કળ બળ છળ કરીએ ત્યાં ભગવાન છે। નહીં, આવું કંઈ નથી। આ પ્રકૃતિ જ એક જુગાર છે, એ જ છેતરપિંડી છે। આ પ્રકૃતિના દ્વંદ્વમાંથી નીકળવા માટે દેખાડો છોડીને છુપાઈને ગુપ્ત રીતે ભજન કરવું પણ કપટ છે। આમ તો તે છલ નથી, પરંતુ બચાવ માટે આવશ્યક છે। જળભરતની જેમ ઉન્મત, આંધળા બહેરા અને બોબડાની જેમ હૃદયથી જાણવા છતાં પણ બહારથી એવા રહે, જાણવા છતાં અજાણ હોય, સાંભળવા છતાં ન સાંભળે, જોવા છતાં પણ ન જુએ, છુપાઈને જ ભજવાનું વિધાન છે, ત્યારે સાધક પ્રકૃતિ પુરુષના જુગારમાંથી પાર ઉતરે છે। જીતનારાઓનો વિજય પણ હું જ છું અને વ્યવસાયીઓનો નિશ્ચય, જે અંગે ભગવાન બીજા અધ્યાયના 41મા શ્લોકમાં કહી ગયા છે। આ યોગમાં નિશ્ચયાત્મક ક્રિયા એક છે, બુદ્ધિ એક જ છે, દિશા એક જ છે, એવી ક્રિયાત્મક બુદ્ધિ હું છું। સાત્વિક પુરુષોનું તેજ અને ઓજસ હું છું।
વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજયઃ મુનીનામપ્યહં વ્યાસઃ કવિનામુશના કવિઃ।
વૃષ્ણિ વંશમાં હું વાસુદેવ અર્થાત સર્વત્ર વાસ કરવાવાળો દેવ છું। પાંડવોમાં હું ધનંજય છું, પુણ્ય જ પાંડુ છે અને આત્માની સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે। પુણ્યથી પ્રેરાઈને આત્મિક સંપત્તિ પ્રાપ્ત કરવાવાળો ધનંજય હું છું। મુનિઓમાં વ્યાસ હું છું। પરંતત્વ વ્યક્ત કરવાની જેનામાં ક્ષમતા છે તે મુનિ હું છું। કવિઓમાં ઉષ્ણા અર્થાત તેમાં પ્રવેશ કરાવનાર કાવ્યકાર હું છું।
દંડોદમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતાં મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહં।
દમન કરનારાઓમાં દમનની શક્તિ હું છું, જીતની ઈચ્છા કરનારમાં નીતિ હું છું, ગુપ્ત રાખવા પાત્ર ભાવોમાં મૌન હું છું અને જ્ઞાનીઓમાં સાક્ષાત્કાર કરાવવાની જાણકારી પૂર્ણ જ્ઞાન હું છું।
યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ન તદસ્તિ વિનાયત્સ્યાન મયા ભૂતં ચરાચરમ।
હે અર્જુન, તમામ પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ હું છું, કારણ કે મારાથી રહિત હોય એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી. હું સર્વવ્યાપ્ત છું, બધા મારા થકી જ છે.
નાંતોસ્તિ મમ દિવ્યાનાં વિભૂતિનાં પરંતપ એષ તુ દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા.
હે પરમતપ અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી, મારી વિભૂતિઓનો વિસ્તાર મેં સંક્ષેપમાં કહ્યો. વાસ્તવમાં તો એ વિભૂતિઓ અનંત છે. આ અધ્યાયમાં અમુક વિભૂતિઓનું જ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, કારણ કે આગલા અધ્યાયમાં અર્જુન આ સર્વને જોવા ચાહે છે, કારણ કે પ્રત્યક્ષ દર્શનથી જ વિભૂતિઓ સમજમાં આવે છે. વિચારધારા સમજવા માટે આનાથી થોડો અર્થ આપવામાં આવ્યો છે.
યદ્યદ વિભૂતિમત્સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ.
જે જે ઐશ્વર્યયુક્ત, કાંતિયુક્ત અને શક્તિયુક્ત વસ્તુઓ છે, તે વસ્તુને તું મારા તેજના એક અંશ માત્રથી ઉત્પન્ન થયેલી જાણ.
અથવા બહુ નૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત.
અથવા હે અર્જુન, બહુ જાણવાનું પ્રયોજન શું છે? હું એક અંશ માત્રથી આ સંપૂર્ણ જગતને ધારણ કરી રહ્યો છું. ઉક્ત વિભૂતિઓના વર્ણનનું તાત્પર્ય એ નથી કે તમે કે અર્જુન આ બધી વસ્તુઓની પૂજા કરવા લાગો, પરંતુ શ્રીકૃષ્ણનો આશય કેવળ એટલો જ છે કે આ સર્વ તરફથી શ્રદ્ધા સમેટીને એ અવિનાશી પરમાત્મામાં લગાવો. આટલું કરવાથી જ એનું કર્તવ્ય પૂર્ણ થઈ જાય છે. નિષ્કર્ષ. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણએ કહ્યું, હે અર્જુન, હું તને ફરીવાર ઉપદેશ કરીશ, કારણ કે તું મને અતિશય પ્રિય છે. પહેલા કહી ચૂક્યા છે, છતાં ફરી કહેવા માગે છે, કારણ કે પૂરતી પર્યંત સદગુરુને સાંભળવાની આવશ્યકતા રહે છે. મારી ઉત્પત્તિને દેવતાઓ કે મહર્ષિગણ જાણતા નથી, કારણ કે હું તેઓના પણ આદિકારણરૂપ છું. કારણ કે અવ્યક્ત સ્થિતિ પછીની સાર્વભૌમ અવસ્થાને એ જાણે છે જે જ્ઞાની થઈ ચૂક્યા છે, જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોના મહાન ઈશ્વરના સાક્ષાત્કાર સહિત જાણે છે, એ જ જ્ઞાની છે. બુદ્ધિ, જ્ઞાન, અસંમૂઢતા, ઇન્દ્રિયોનું દમન, મનનું શમન, સંતોષ, તપ, દાન અને કીર્તિનો ભાવ અર્થાત દૈવી સંપત્તિના ઉક્ત લક્ષણો મારી દેણ છે. સાત મહર્ષિઓ અર્થાત યોગની સાત ભૂમિકાઓ, તેનાથી પણ પહેલા થનાર તેને અનુરૂપ અંતઃકરણ ચતુષ્ય અને તેને અનુકૂળ મન જે સ્વયંભૂ છે, સ્વયં રચયિતા છે, આ બધાય જે મારામાં ભાવવાળા, લગન અને શ્રદ્ધાવાળા છે, આ સંસારમાં તમામ જેની પ્રજા છે, તે સર્વે મારાથી જ ઉત્પન્ન થયેલ છે, અર્થાત સાધનાવાળી પ્રવૃત્તિઓ જ મારી પ્રજા છે. તેની ઉત્પત્તિ પોતાનાથી નહીં, ગુરુથી થાય છે. જે ઉપરની મારી વિભૂતિઓને સાક્ષાત જાણી લે છે, તે નિશંક મારામાં એકાત્મ ભાવથી પ્રવેશ પામવા યોગ્ય છે. હે અર્જુન, સર્વની ઉત્પત્તિનું કારણ હું જ છું એવું જે શ્રદ્ધાથી જાણી લે છે, તે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, નિરંતર મારામાં મન, બુદ્ધિ અને પ્રાણોને લગાવનાર હોય છે, આપસમાં મારું ગુણ ચિંતન અને મારામાં જ રમણ કરે છે એવા નિરંતર મારાથી જોડાયેલા પુરુષોને હું યોગમાં પ્રવેશ કરાવનારી બુદ્ધિ પ્રદાન કરું છું. આ પણ મારી જ દેણ છે. ભગવાન કેવી રીતે બુદ્ધિ યોગ આપે છે? તો કહે છે, હે અર્જુન, આત્મભાવસ્થ તેના આત્મામાં જાગૃત થઈને રહું છું અને તેના હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અંધકારને જ્ઞાનરૂપી દીપકથી નષ્ટ કરું છું. અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આપ જ પરમ પવિત્ર, સનાતન, દિવ્ય, અનાદિ અને સર્વત્ર વ્યાપ્ત છો એવું મહર્ષિઓ કહે છે, તથા વર્તમાનમાં નારદ, દેવલ, વ્યાસ અને આપ પોતે પણ એમ જ કહો છો. એ સત્ય છે કે આપને દેવતાઓ કે દાનવો જાણતા નથી. આપ સ્વયં જેને જણાવો એ જ આપને જાણી શકે છે. આપની વિભૂતિઓ કહેવા માટે આપ એકમાત્ર સમર્થ છો. આથી હે જનાર્દન, આપ આપની વિભૂતિઓ વિસ્તારથી કહો. પૂર્તિ પર્યંત ઈષ્ટ દ્વારા જ સાંભળવાની ઉત્કંઠા રહેવી જોઈએ. આગળ ઈષ્ટના અંતરાલમાં શું છે તેને સાધક શું જાણે? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણએ એક એક કરીને પોતાની 81 વિભૂતિઓના લક્ષણ સંક્ષેપમાં જણાવ્યા, જેમાંથી કેટલીક તો યોગ સાધનામાં પ્રવેશ કરવાની સાથે મળવા પાત્ર અંતરંગ વિભૂતિઓનું ચિત્રણ છે અને કેટલીક તો તેજ અને ઐશ્વર્યયુક્ત વસ્તુ છે. તે સર્વ મારા તેજના અંશ માત્રમાં સ્થિત છે. વાસ્તવમાં મારી વિભૂતિઓ અપાર છે. આમ કહીને યોગેશ્વરે આ અધ્યાય પૂરો કર્યો. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિઓ અંગેની માત્ર બૌદ્ધિક જાણકારી જ આપી છે, જેથી અર્જુનની શ્રદ્ધા બધી બાજુથી સમેટાઈ જઈને એક ઈષ્ટમાં જ લાગી જાય. પરંતુ બંધુઓ, બધું જ સાંભળી લઈને અને વાળની ખાલ કાઢીને સમજી લીધા પછી પણ તેને જાણવાનું બાકી રહે છે. આ ક્રિયાત્મક પથ છે. આખા અધ્યાયમાં યોગેશ્વરની વિભૂતિઓનું જ વર્ણન છે. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ વર્ણન નામ દસમોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં વિભૂતિ વર્ણન નામનો 10મો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્ય વિભૂતિ વર્ણન નામ 10મોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં વિભૂતિ વર્ણન નામનો 10મો અધ્યાય પૂર્ણ થાય છે. હરિ ઓમ તત્સત.